તારીખ 21-8-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 233 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 176
જેટલું થઈ શકે તેટલું વાંચન મનન પ્રયત્નથી કરીએ છીએ અને પ્રયત્નમાં ખતવે છે પ્રશ્નકાળ. વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ, મનન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શું છે કે ખેંચી ખેંચીને કરતા હોય તેને એમ લાગે કે આમ મારે પ્રયત્ન કરવો પડે છે, વાંચન કરવાનો, મનન કરવાનો. છતાં વ્યવહારિક જીવનમાં અવારનવાર જૂઠું બોલવાના કે માયાચારીના ભાવ થઈ જાય છે. કોઈ જીવને દુઃખ થશે એવું જાણવા માટે દરકાર રહેતી નથી. આટલું નિવેદન કર્યું ઘણું સારું કહેવાય. જો કે એ બધું બાય છે, છતાં શું તે પરિણામ છે, તે પરિણામ નથી. આત્મસાધનામાં કે તેની પાત્રતામાં નુકસાન ન થાય, બાય તો કાંઈ નથી, અંદરના પરિણામ છે. બાય છે એમ કરીને એને હળવું કરાય નહીં. કોઈ પણ દોષને હળવો જાણવો એ નીતિ નથી. નીતિની બહારની વાત છે. પોલિસી તો એક પણ દોષને રાખવાની હોઈ શકે નહીં. જે દોષને હળવો કરીને બતાવે, હળવો કરીને કહે, એ દોષનો બચાવ છે. આડકતરી રીતે એ દોષનો ખુલ્લો બચાવ છે. એના બદલે બીજું કહી શકાય કે 10માં તો ઘણા લઈ જાય, તમારે આવું હોય તો આવી શકો, બાકી તો કોઈ લેન્ગુજ બીજા ઘણા લઈ જશે કે એમને તો. આપણે જે ધારણા હોય એ પ્રમાણે બોલી શકીએ, આમે બોલવું ને આમે બોલવું. ચોક્કસ નુકસાન થાય. સમાધાન પોતે સમજી લેવાનું કે કઈ જાતના ભાવ આવે છે મને. મુમુક્ષુની ભૂમિકામાં અંદર આત્માર્થનું પ્રયોજન મુખ્ય હોય છે. મુમુક્ષુની ભૂમિકામાં અંદર આત્માર્થનું પ્રયોજન મુખ્ય હોય છે. આત્માર્થને ન શોભે એવી જાતના મર્યાદા તોડીને જે વિચારો થાય તો તેવા આત્માર્થીને હોય ત્યાં સમજવું કે આત્માર્થી પણ ત્યાં નથી. એ વાત તો વૈશ્વિક તો કાંઈ એમ ગોળ ગોળ રાખી છે, કોઈ ખુલ્લી વાત નથી કરી. પણ સામાન્ય રીતે ઘણા જ્ઞાની પુરુષની વિરુદ્ધ વિરાધના કરતા હોય છે, અભક્તિ કરતા હોય છે, અવિનય કરતા હોય છે, ભૂલ કાઢતા હોય છે, સ્વચ્છંદ પ્રવૃત્તિ. આત્માર્થી પણ ક્યારે ચાલ્યું જાય કે સ્વચ્છંદ કરે તો, અને પોતાના દોષને ઢાંકવા, હળવા કરવા, બચાવ કરવો એ સ્વચ્છંદ નું ખાતામાં જાય છે, એ સ્વચ્છંદ નો પ્રકાર છે, એની મર્યાદા મને ઠીક છે. સાવ કઈ એવા પરિણામ માયાચારી ના થાય જ નહીં, કે સાવ ક્રોધ ના થાય જ નહીં, કે સાવ લોભ ના થાય જ નહીં, એ અશક્ય ને અસંભવિત છે. ક્રોધમાન માયા લોભ ની જે ચાર પ્રકૃતિ છે ચારિત્રમો, એ થાય જ નહીં, એ તો અશક્ય ને અસંભવિત છે. મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનીને પણ થાય, પણ એને અનંતાનુબંધીના ન થાય. આથી જ્ઞાનીને પણ થાય, પણ એને અનંતાનુબંધીના ન થાય. ત્યાં જાત ફરી મુનિને થાય, પણ એને પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અનંતાનુબંધી, એ ત્રણ પ્રકારના ન થાય, સંજલન ના થાય. પણ એ પ્રકૃતિ આગળ જાય છે, પછી આઠમા ગુણ સ્થાન, પછી ઉપરના ગુણ સ્થાને લોભ જાય, માયા જાય, માન જાય, ક્રોધ જાય, એવી રીતે જાય છે. ત્યાં સુધી એની જાત બદલાયા કરે છે. એટલે મોક્ષની ભૂમિકામાં કોઈ એમ કે મને થાય જ નહીં ને થવા જ ન દોવી તો અસંભવિત છે. પણ જો પોતે દોષનો બચાવ ન કરે તો અનંતાનુબંધીને દર્શનમાં ઢીલા પડે, ને તરે મજબૂત થાય. ચારિત્રમોની હારે હારે દર્શનમાં હોય એટલે એ મજબૂત થઈ જાય, કારણ કે એને એટલો ચારિત્રમો નથી, સાથે સાથે દર્શનમો છે. એટલે સીધું એમ ન કીધું કે તને જૂઠું બોલવાના પરિણામ ન થવા જોઈએ, તને માયાચારીના પરિણામ ન થવા જોઈએ, એમ ન સીધું કીધું. એમ કીધું કે મર્યાદામાં થવા જોઈએ. શું કીધું? મર્યાદામાં થવા જોઈએ, એમાં સ્વચ્છંદ પૂર્વક થાય તો મર્યાદા ન રહે, અને રસ ગણો હોય તો પણ મર્યાદા ન રહે. એટલે મર્યાદાનો અર્થ એમ કરી શકે કે સ્વચ્છંદ મટાડવો જોઈએ, એ દોષ અવલોકનથી મટે, પરિણામના અવલોકનથી મટે, અને રસ મંદ થવો જોઈએ પણ અવલોકનથી મંદ થાય. તો તીવ્ર રસે કરીને થાય તો મર્યાદા નથી રહેતી, પણ પોતે જાગૃતિ મારી મંદ રસે થાય તો મર્યાદામાં થાય, એમ મર્યાદા લેવી.
પ્રશ્ન બીજાના સાથે વ્યવહારિક જીવનની બાબતમાં છે.
વ્યવહારિક જીવનમાં અવારનવાર જૂઠું બોલવા ના કમાય છે. વ્યવહાર જે ચાલતો હોય જીવન વ્યવહાર, એની અંદર એ થાય છે. અને કોઈને દુઃખ રહેતો એ પણ એની દરકાર, દુઃખ થાય તો દરકાર નથી રહેતી. એવો જે પોતાનો દોષ છે એના માટે મારી પોતાને મુમુક્ષુતામાં કે આત્મસાધનામાં નુકસાન થશે એમ પૂછે છે. તો કે તીવ્ર રસે કરીને સ્વચ્છંદથી થશે તો નુકસાન થશે એમ કેવું છે. જેમાં આત્માર્થતાનું પોષણ થાય, આત્માર્થતા મુખ્ય રહે તેવા ભાવો આત્માર્થીને હોય તો ઓટોમેટિકલી જે ક્રોધમાન માયાની પ્રકૃતિ છે એનો રસ મંદ પડે, કેમ કે આત્માર્થીને પરલક્ષમાં ફેર પડે છે, ઓછું થઈ જાય છે, અથવા પરલક્ષ મટાડે છે, આત્માર્થી મટાડવાના પ્રયત્નમાં રહીએ છીએ. એ બધા પ્રકાર જે છે એને લઈને કેટલાક પરિણામો ઉત્પન્ન થતા નથી. પોતાની આત્માર્થતાની મર્યાદા જેમાં તૂટી જાય, એટલે પોતાનો આત્માર્થ જેમાં ઘવાતો હોય, એને હાનિ થતી હોય, આત્માર્થને હાનિ થતી હોય તેવા ભાવ આત્માર્થીને હોતા નથી. તો એ બે પ્રકારના પરિણામ આત્માર્થી નથી કરતો, એમ થાય જ નહીં, હોતા નથી, એટલે સહેજે થતા નથી એમ કેવું છે. ખાસ કરીને કૃપાળુદેવના વચનામૃતમાં આત્માર્થિતાનો વિષય ઘણો સારો આવ્યો, ઘણો આવ્યો. એમના માટે એમને સ્વચ્છંદ છોડવાનો અને પ્રતિબંધ તોડવા માટેની બે ખાસ વાત કરી. કેમ કે જીવને પ્રતિબંધ ને લઈને પણ આત્માર્થતાનું નુકસાન ઘણું થાય છે. પ્રતિબંધ છે એમાં કર્મમાં પોતાપણું છે, સમાજ મારો, કુટુંબ મારો, શરીર મારો, એ બધા જે પ્રતિબંધ છે એમાં પરમા પોતાપણાને લઈને દર્શનમાં તીવ્ર થાય છે. એ પોતાપણાને મૂકવાનો પ્રયત્ન કરે તો જ દર્શનમાં અનુભાગ ઘટે અને તો જ એનો આત્માર્થ પોષાય, નહીંતર આત્માર્થ ન પોષાય. તીવ્ર સ્વચ્છંદ વાળાને તો પ્રતિબંધ તૂટવાનો કોઈ અવસર છે જ નહીં. જેમાં આત્માર્થતાનું પોષણ થાય, આત્માર્થતાનું પોષણ થાય એટલે કે અર્થ એટલે કલ્યાણનું પ્રયોજન, અર્થ એટલે પોતાનું જે આત્મકલ્યાણ કરવું છે એવું પ્રયોજન, એને અર્થ કહે છે. જે પ્રાપ્તિ માટેનો અભિલાષી હોય, જેની પ્રાપ્તિ માટેનો અભિલાષી હોય એને અર્થ કહે છે. તો આત્માર્થ એટલે આત્મા અને આત્મકલ્યાણની પ્રાપ્તિનો અભિલાષી છે. પોતાના આત્મકલ્યાણને પોષણ થાય, પોતાનું આત્મકલ્યાણ મુખ્ય રહે તેવા ભાવ આત્માર્થીને હોય તો એ પોઝિટિવ એપ્રોચને લઈને ઓટોમેટિક નેગેટિવ એપ્રોચ બંધ થઈ જાય, આપોઆપ બંધ થઈ જાય. એમ વાત છે. આમાં તો શું છે, બે સાઈડ છે, પોઝિટિવ ને નેગેટિવ, અને એમાં સાઇમલ્ટેનિયસલી ફરક પડે. તો આપણે એમ માનીએ કે શાસ્ત્ર જ્ઞાન ઘણું કરીએ એટલે જ્ઞાન થાય છે, એવું નથી. સામે નેગેટિવ સાઈડ જોતાનું હોય તો શું કરો, કે હું ક્યાં રસ લઉં છું, કેટલો રસ લઉં છું, મારા ઉદયમાં ક્યાં ક્યાં હું ખૂંચેલો છું, એ નેગેટિવ સાઈડ જોતા જ ન હોય અને વાત શુક્લ ધ્યાનની ચર્ચા સુધીની પહોંચી જાય. અમે તો બહુ સૂક્ષ્મ તત્વો ચર્ચા કરીએ છીએ, પણ આનું હું એ સાહેબ ન સંભાળે તો ન કામ આવે. એટલે આમાં શું છે, જે આપણો ક્રમ છે એની અંદર તો પહેલેથી જ ઉદાસીનતા પહેલે પગથિયે શરૂ થાય છે. જેવો વેદનામાં આવે એટલે ઉદાસીનતાનો ક્રમ ચાલુ થાય, કેમ કે વેદનાવાળાને ક્યાંય રસ લેવામાં ચેન પડે નહીં. ખાવું પીવું ઊંઘું હુકાઈ જાય, બીજે ક્યાં રસ પડ લેવાનો હતો. એટલે નેગેટિવ સાઈડ ઓટોમેટિક, જેને સરખી કરવી છે સરખું કરવાનું, પહેલા તો નુકસાનને સરખું કરવાનું. નુકસાનને વાઇપ ઓફ કર્યા વિના નફાનો આવે બેલેન્સ આવે ક્યાંથી, પ્લસ બેલેન્સ આવે ક્યાંથી, માઇનસ બેલેન્સ ઊભો એમાંથી. માઇનસ માઇનસને તો બંધ કરતા જવું પડે કે ન કરવું પડે, એ મુમુક્ષુતાની ભૂમિકા, આત્માર્થની ભૂમિકા છે. જેમાં આત્માર્થતાનું પોષણ થાય, આત્માર્થતાનું પોષણ શેમાં થાય, આ સમાજ છે. સત્સંગમાં સૌથી વધારે ક્યાં થાય, સત્સંગમાં થાય. એટલે કૃપાળુદેવે લખ્યું કે આત્મકલ્યાણ માટેનું સત્સંગ જેવું સાધન અમે કદી જોયું નથી, જાણ્યું નથી અને સાંભળ્યું નથી. અમે કદી જોયું નથી, જાણ્યું નથી ને સાંભળ્યું નથી, કેમ કે એમાં આત્માર્થનું પોષણ થાય છે. અને આત્માર્થ વિરુદ્ધ જતો હોય તો એની ચર્ચા થઈને અટકવાનો એનો નિકાલ થાય છે. એટલે ક્યારે પણ આત્માર્થને એટલે સત્સંગને ગૌણ કરવો ન જોઈએ. ઈ ગાંઠ મારી દેવાની. વ્યક્તિ ગાંઠ મારી દેવાની. સત્સંગમાં પણ ફલાણા કારણે સત્સંગ ગૌણ કરવામાં વાંધો નહીં, એ પ્રકારના આવવા દેવો, નહીતર પછી એનો મેળ નહીં પણ મળે ક્યાંય, મર્યાદા નહીં. એટલે કોઈ એમ કે શું થાય, એવું કોઈ કામ આવી પડે તો મૂકી દેવો પડે છે સત્સંગ, તો કે એ એડજસ્ટમેન્ટ પ્રવૃત્તિનો અભિપ્રાયનું નહીં. પ્રવૃત્તિમાં એડજસ્ટમેન્ટ થઈ શકે, થઈ શકે, અભિપ્રાયમાં નહીં. અભિપ્રાયમાં સત્સંગને ગૌણ કરવાનો અભિપ્રાય બિલકુલ હોઈ શકે, પછી કોઈ અનિવાર્ય કારણ આવી પડે પહોંચે નહીં, બીજી વાત થઈ ગઈ. એ વખતે એને અભિપ્રાય વિરુદ્ધ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે એને ખેદ થયા વિના મારો સત્સંગ ગયો, મારો સત્સંગ ગયો, મારો સત્સંગ ગયો, અંદરથી જીવ ગયા કરે. જેમ કોઈને નુકસાન થાય ને જીવ ગયા કરે, મારો 10,000 નો ફલાણો ચેન લૂંટી ચૂન ખેંચી ગયો, કોઈ જીવ ગયા કરે. એવું સત્સંગમાં થવું ન થાય ત્યારે તો હાલે એમ ન હોય. કેમ કે આત્માર્થી એક એવી નીતિ બનાવી છે કે ગમે તે પરિસ્થિતિમાં મારે મારો આત્માર્થનું કાર્ય ચાલુ રાખવાનું છે. ગમે તેવા સંયોગ વિયોગની પરિસ્થિતિ ઊભી થાય, હું મારા આત્માર્થને ચૂકીશ એવો નિર્ધાર કરીને એ નીતિ ઉપર, એ નિયમ ઉપર એ ચાલવા માંગે છે. એમ હોવું જોઈએ. જેમાં આત્માર્થનું પોષણ થાય અને જેમાં આત્માર્થ મુખ્ય રહે, બે માં લઈ લેવું, તેવા ભાવો આત્માર્થીને હોય છે. સહેજે સહેજે એવા જ ભાવો એને હોય છે. પોતાની આત્માર્થતાની મર્યાદા જેમાં તૂટી જાય તેવા ભાવો આત્માર્થીને હોતા નથી. એ જજમેન્ટ પોતાને લેવાનું છે, એટલે ગોળ ગોળ રાખ્યું છે. કેમ કે એમાં અયોગ્યતાના પ્રકારો બધાયના જુદા જુદા, યોગ્યતા અયોગ્યતાનું મિશ્રણ છે. મુમુક્ષુમાં શું છે, કેટલીક યોગ્યતા આવે છે એટલે સત્સંગ કરે છે, સત્સંગ કરવાને નો ભાવ આવ્યો એની યોગ્યતા ગણીએ આપણે. અને એમાં આત્માર્થને હાનિ પહોંચે એવા જે પરિણામો છે એની અયોગ્યતા. દરેકની પ્રકાર અને ડિગ્રી જુદી જુદી. નિયમ કેવી રીતે બાંધે એનો? એક મુમુક્ષુની ભૂમિકા એવી વિશાળ છે, યોગ્યતા અયોગ્યતાની એટલી બધી વિશાળ છે કે એને પહેલે પગથિયે પગ મૂકવામાં એ બધી યોગ્યતા અયોગ્યતાના મિશ્રણમાં આ લાઈન હાથમાં આવવામાં તકલીફ પડે છે. લાઈન જ ચડ્યો નથી અનંતકાળમાં. જે મુમુક્ષુતાના ઉન્નતિ ક્રમની લાઈને ચડવો જોઈએ, એ લાઈને ચડતો નથી. અનંતકાળ બીજા બીજા સાધન અક્રમે કર્યા, પરક્રમ વિપર્યાસ્ત કર્યા, મૂળ લાઈનની ખબર પડી નહીં. ખબર પડી તો પણ લાઈન હાથમાં આવીને પોતાની અયોગ્યતાને લીધે તો એને એ લાઈન ઉપર લાવવા માટે શું, આત્માર્થિતામાં લાવવા માટે શું? એ દરેકની જુદી જુદી વાત. એટલા માટે પ્રત્યક્ષ યોગની જરૂર પડે છે અને પોતાને શું કરવું શું કરવું શું કરવું એ વાત ઊભી થાય છે. દરેકના ભૂતકાળ જુદા, ઇતિહાસ જુદો, એટલે અયોગ્યતા યોગ્યતાનું મિશ્રણ જ જુદું આખું. એકને એક પ્રશ્ન માટે બે જણને જુદા જુદા જવાબ આપવા પડે, બેની વાત જુદી જુદી છે. ઓલાને એમ થાય મને મારો જ પ્રશ્ન હતો, મને તો આમ કીધું, મારો જ પ્રશ્ન હતો, મને તો આમ કીધું, એ જેમ કીધું એમ, તારો વિષય નથી કીધું એમ તું. એવી પર્સનલ ગાઈડન્સ ભાગ્યે જ કોઈ માગે છે અને ભાગ્યે જ કોઈ જ્ઞાની આપે છે. આવી પરિસ્થિતિ લગભગ રહે છે. ત્યાં સુધી જોયું ગુરુદેવ હતા, બેન શ્રી હતા, પર્સનલી કોઈ જાતા નહીં. કેમ કે એમાં તો પોતાની યોગ્યતા અયોગ્યતાને ખુલ્લી કરવી પડે અને ખુલ્લી કર્યા પછી એનું માર્ગદર્શન માંગવું પડે. આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ, એટલી તૈયારી હોય ને. એટલી તૈયારી હોય તો જ્ઞાનીને ફુરસદ હોવી જોઈએ. મારે ટાઈમ નથી, તમારો પણ બહુ ભાગ જિજ્ઞાસુ હોય, આત્માર્થી હોય તો વાંધો આવતો નથી. એમ કે એ રીતે જ્ઞાની સમજે છે કે આ જીવને હવે દરકાર જાગી છે, માટે એને આંગળી ચીંધી તો આ રસ્તે આવેલો જાય. ક્યાં ક્યાં દેવાનું છે, દેવાનું ક્યાં છે નહીં, ખાલી આંગળી ચીંધવાની છે કે આમ કર આમ કર આમ કર. જુદી વાત છે, પણ સમય નો સવાલ છે. તો જિજ્ઞાસુ હોય, ભાવના વાળો જીવ હોય, આત્માર્થી જીવ હોય તો એને અવશ્ય ટાઈમ આપે. પણ પોતાની આત્માર્થતાની મર્યાદા, એટલે પ્રયોજનને નુકસાન થાય, આત્મકલ્યાણના પ્રયોજનને નુકસાન થાય એવા પ્રકારના ભાવો આત્માર્થીને હોતા નથી.
પોતાને
એટલી
જાગૃતિ હોય તો જ જજ કરી શકે કે મને નુકસાનકારક છે, ફાયદાકારક છે.
એ તો છે, જાગૃતિ વગર મુમુક્ષુતા નહીં, અને જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષુતા સમજવી. પોતાના પરિણામ કઈ જાતના છે તે વિચારીને તેમાં કચાશ હોય તો પોતે પોતાની પાત્રતા વધારે. પાત્રતા ઉપર તો આપણે ઘણું લખાણ આવી ગયું છે, આર્ટિકલ પણ આવી ગયો છે પાત્રતાનો, અને ઘણો વિષય ચાલી ગયો છે. પાત્રતા વધારવી, ઉન્નતિ ક્રમમાં તો પાત્રતા વધતી જ જાય, એમાં તો કોઈ બીજો સવાલ વાદ વિવાદનો પ્રશ્ન ઉભો રહેતો નથી. એ તો જ્ઞાનીઓએ અનુભવથી ચોકઆઉટ કરેલી આખી લાઈન છે. 254મો પત્ર કૃપાલુદેવનો એ એમના અનુભવનો પુરાવો છે, અને વિચારતા એમ લાગે કે બધા જ જ્ઞાનીઓ આની સાથે સંમત છે. બધી મેલવાળી વાત બીજા જ્ઞાનીઓમાં પણ જુદી જુદી છૂટક છૂટક રીતે મળે છે. આમણે તો એમને બરાબર વ્યવસ્થિત કરી છે, ક્રમને વ્યવસ્થિત કર્યો છે. બીજા જ્ઞાનીઓ છૂટક છૂટક કરે છે. બરાબર, છૂટક છૂટક કરે એમાં તો કોઓર્ડિનેશન કરતા આવડે એનું કામ છે, નહીતર સારું લાગે ને કંઈ કામ ચાલે નહીં. એમણે વ્યવસ્થિત કર્યો છે એ વિષયને. શું કે પોતાના પરિણામ કઈ જાતના છે, જોયા વગર કેમ ખબર પડે, તપાસ કર્યા વગર કેમ ખબર પડે, અને માનો કે ખબર ન પડે તો ચર્ચાને એની હેરણ ઉપર અને ટીપા માટે લઈએ, દાગીનાને હેરણ ઉપર મૂકીને ટીપા છે કે નહીં. હા, લોઢા નારાયણ ઉપર મૂકીને ટીપે છે કે હથોડી ઘડવાનો દાગીનાને અથવા વસ્તુને ઘડવાનો સાધનો છે, તો ચર્ચા ની હરણ ઉપર દે કે ભાઈ મને આવા પરિણામ થાય છે. કાં તો પોતે સ્વયં વિચારે, કાં તો પોતે ન વિચારી શકે તો બીજા વિચારકોને સાથે લઈએ અને મદદ લઈએ. ચર્ચાનો અર્થ શું છે? એની મદદ લેવાની વાત છે કે ભાઈ મને આટલા પરિણામ થાય છે, મારે એમાંથી બહાર નીકળવું છે, મારે શું કરવાનું છે. એમાં કચાસ હોય તો પોતે પોતાની વાત પરિણામ છે વિચારીને ચર્ચા કરીને, તેમાં કચાસ હોય તો તે પોતે પોતાની પાત્રતા વધારવી, એટલે સુધારો વધારો કરવો. કહી દીધું એટલે એમ નહીં, એમાં સુધારો કેવી રીતે કરવો એ વાત એમાંથી સમજી લેવાની છે અને એ વાતનો અમલ પણ કરવાનો છે. જ્ઞાનીની ઓળખાણ માટે કૃપાળુ દીવે ત્રણ વાત લીધી ને, એમાં મુમુક્ષુતા લીધી, દ્રઢ મુમુક્ષુતા એટલે પૂર્ણતાનું લક્ષ્ય લીધું, અને ઉપદેશને પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવો એટલે અંગીકાર કરવો. અંગીકાર કરવામાં શું છે કે પોતાના જે દોષની ચર્ચા ચાલે એ દોષને કેવી રીતે સુધારવો અને એ સુધારવા માટે શું શું પ્રકારે અમલીકરણ કરવું, એવી તૈયારી વાળો જીવ એને અમલીકરણ કરતો હોય યથાશક્તિ. ઈ બે પ્રકારની યોગ્યતા ઉપરાંત પાછો અંતરાત્મ વૃત્તિ જાગી હોય કે હવે મારે અંતર્મુખ થવું છે અને એ અંતર્મુખતાનો માર્ગ હું શોધું છું. નાની અંતર્મુખ થયા છે, એ અંતર્મુખ થવાની વિધિ બતાવી રહ્યા હોય છે, મારી અયોગ્યતાને લીધે મારી નજર પડતી નથી. હવે જો હું એ વિષયની આટલી યોગ્યતામાં આવ્યા પછી જિજ્ઞાસામાં રહું તો મને એ દેખાય અને દેખાય તે દી ઓળખાય, એ વિધિ એવી ચીજ છે કે જ્યારે એ વિધિને કહે ત્યારે એ વિધિમાં આવીને એ કહે છે, એટલે એમના પરિણામની ઝલક એમની વાણી અને ચેષ્ટામાં બહાર આવે છે. ભલે એ સાંકેતિક ભાષા છે. કેવી ભાષા છે? સાંકેતિક ભાષા છે. સાંકેતિક ભાષા જાસૂસ લોકો વાપરતા હોય છે અને આ ટેલિગ્રામમાં વપરાય છે, કડકટ 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 કોડવર્ડ જેને કહે છે. તારમાં એનો કોડ છે, સમય પ્રમાણે એબીસીડી ઉપર ગોઠવેલું હોય, અહીં બટન દાબે ને અવાજ કરે એ પ્રમાણે ત્યાં અવાજ થાય, એ પ્રમાણે લખતો જાય. એ સંકેતને સમજવા માટેની યોગ્યતામાં આ ત્રણ પ્રકારની તૈયારી થઈ જવી જોઈએ. દ્રઢ મુમુક્ષુતા, મને લાગવું પડે એ વાતને મારે સુધારવાની મારી તૈયારી અમલીકરણની, અને ત્યાર પછી તીવ્ર જિજ્ઞાસા કે અંતર્મુખ કેમ થવાય. ત્યારે જ્ઞાની ઓળખાય કે વિતરાગ ઓળખાય, જ્ઞાની ઓળખાય ત્યારે વિતરાગ ઓળખાય. સંકેતનું બીજ અહીંયા પડે છે, બીજ વાવવાનું છે આ જગ્યાએ વાવવાનું છે, આટલી તૈયારી કરીને પાત્રતાની જમીન ખેડાણ કરવાની છે, પછી બી વાવવાનું. જમીન ખેડીને બી વાવે છે ને, જમીન શું કરવા ખેડે છે? ઓછી થઈ જાય. એ જમીનનો જે પોચારો થયો એ જે બી વાવે એમાંથી બે કોંટા નીકળે, ફણગા ફૂટે, કોંટા એટલે ફણગા ફૂટે, એક ઉપર જાય ને એક નીચે જાય, નીચે જાય ને મૂળ કે છે, ને ઉપર જાય એને થડ કે છે, પછી થડ કે છે જાડું થાય ત્યારે, પછી એમાંથી થડ, પછી ડાળીઓ ફૂટે. પણ એ જમીન નો પોચારો થયો હોય તો એ જે એટકામ કે તો કુમળા હોય છે, એ વખતે જયારે એમાંથી ફણગો ફૂટે ત્યારે તો સાવ કોમળ હોય. હવે જે જમીન કોઠણ હોય તો જાય ક્યાં? એનું ડેવલપમેન્ટ અટકી જાય. જમીન પોચી કરી હોય તો એ ઉગી શકે છે. એટલે બીજ વાવતા પહેલા તૈયારી લૌકિકમાં કરવી પડે છે. અહીંયા સંકેતનું બીજ વાવવું છે કે જે આગળ જતા પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શન થઈને પ્રગટ થાય, એના માટે આ ત્રણ ભૂમિકા જમીન ખેડવી જોઈએ. પરિણામની જે ભૂમિ છે એને આ ત્રણ એ દાંતાળી હોય છે ને, એને દાંતા હોય છે, આ ત્રણ દાંતા છે આ જમીન ખેડવાના. આટલી તૈયારી આવવી જોઈએ. દ્રઢ મુમુક્ષુતામાં આવ્યો એટલે એને સંસાર જોતો નથી, હવે મોક્ષ જોઈએ છે. અને હવે સંસાર જોતો નથી, કોઈ ભોગે સંસારી જોઈ નહીં, સંસાર જોઈ નહીં, બસ હવે મારે મારા રસ્તે પડી જવું છે, મારે કામ કરી દેવું. પ્રયોજનની પાછળ, આત્માર્થના પ્રયોજનની પાછળ લાગી જાય અને એની એ જ દ્રષ્ટિ રહ્યા કરે, બધે એની એ જ દ્રષ્ટિ રહ્યા કરે, એવો દ્રષ્ટિકોણ સાધ્ય થઈ જાય. એટલે પછી એને પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાનું સહજ બને છે. એટલે પાત્રતા વધારવી, સંકેતની બીજ વાવવા સુધીની પાત્રતા વધારવી. આ બીજ પડ્યું એ કામ થયું કોન્ક્રીટ, પછી બીજું સંકેત થવાની યોગ્યતા પ્રગટ થશે, અથવા બીજા સંકેત પ્રગટ થવાની યોગ્યતામાં એ જીવ આવ્યો. જેને પહેલું સંકેત પ્રાપ્ત કર્યું એને સ્વરૂપની ઓળખાણ ભાવભાષણની યોગ્યતા થવામાં ભૂમિકામાં એ આવ્યો. પછી એનો પ્રયત્ન બાકી છે તો ભૂમિકા એને તૈયાર કરી છે, પછી આગળનું કામ કરવાનું હજી બાકી છે. અને આગળનું કામ કરે ત્યારે થાય ને ન કરે ત્યાં સુધી ન થાય એમ લેવું. પણ અહીંથી જે કામ છે એનો પાયો બરાબર નખાણો, શિલાન્યાસ થયું બરાબર, ચાંદીના પાયે શિલાન્યાસ થયું એમ કે છે ને, મકાન ચાંદીના પાયે બાંધ્યું છે, હલે નહીં હવે અમારું મકાન, અહીંથી ન હલે. એ પેલા પાત્રતા થોડી આવે ને વહી જાય, આવે ને વહી જાય, બધું થવાની શક્યતાઓ ખરી છે. ઓળખાણ થયા પછી વાત બીજી બને છે. એના ઉપર આપણે એક આર્ટિકલ તો આવી ગયો છે સંકેત નું બીજ ઉપર. પોતે પોતાની પાત્રતા વધારવી, મુખ્ય પ્રયોજન તો આત્માર્થતાનું છે, આત્મકલ્યાણ કરવું એ મુખ્ય પ્રયોજન છે, અને પ્રયોજનને વળગી રહેવું, પ્રયોજનને એવી રીતે વળગી રહેવું કે ક્યારે એમાં ઢીલાશ ન આવવા દેવી, એવો અભિપ્રાય તો મજબૂત કરી નાખો. પાત્રતાના વિકાસનો આધાર માત્ર પ્રયોજનની પકડ ઉપર જ છે. આ એની એક જ લાઈન છે. મુમુક્ષુને પાત્રતા વધારવી એવી અહીંયા જ્ઞાની પુરુષની આજ્ઞા છે. પોતાના પરિણામ કઈ જાતના છે તે વિચારીને માર્ગદર્શન આપ્યું આટલું. પછી આપણે વધારે વિચારની અંદર ચર્ચા સુધી વાતને લઈ જવી, અને ચર્ચા સુધી ત્યાં સુધી લઈ જવી કે એમાં જરાય અચકાટ રાખવો નહીં. પોતાના પરિણામની ચર્ચા કરવામાં અચકાટ રાખવો નહીં. આપણે લખીને આવે છે એમાં થોડો અચકાટ છે, લખીને આપવામાં અચકાટ છે. તો એમાં શું કરવું જોઈએ? ખુલ્લી ચર્ચા કરવી હોય તો એમાં થોડુંક નાજુકતા એ જાતની છે કે મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે પ્રસંગ બન્યો હોય અને એ જ મુમુક્ષુની ચર્ચા કરો ત્યારે પાછા એના રિફર્કેશન અવળા હવળા આવવાની પરિસ્થિતિ ઊભી થાય. ઘરમાં પરિવારના સભ્યો સાથે પરિણામો થયા હોય એની ચર્ચા કરો ખુલ્લી, તો એમાં પણ થોડા રિફર્કેશન આડાવડા ઊભા થવાની શક્યતા છે. પણ એનો રસ્તો છે, એનો પણ રસ્તો છે. અમુક મુમુક્ષુ સાથે આવા પરિણામ થયા હોય ત્યારે શું કરવું, અમુક ઘરના સભ્ય સાથે આમ થતું હોય ત્યારે શું કરવું, નામ ન દેવું. આમાં શું છે, નામ લખે છે, નામ લખે છે, હું વાંચતો નથી. કેમ કે એમાં તો ગડબડ થવાની બેચ બીજાને, આને ગડબડ શાંત કરવા જતા બીજાને ઊભી થાય પછી શું. અને એને ત્યાંથી ચાલુ થઈ જાય કે આવું ક્યાં હતું એ સમજો નથી, ને પછી એને આવું થયું એમાં હું શું કરું, આ તો આમ તો મારું વચ્ચે લીધું એને, એવું થાય. એટલે એ વાત ગોળગોળ રાખવી, નામ ઠામ ન દેવું, ને નામ દેવું ન સ્થામ એટલે સ્થાનનું નામ દેવું. પરિણામ આમ થાય ગુરુના સાથે કે મુમુક્ષુ સાથે, ત્યારે મારા પરિણામ આમ થાય તો એનું શું, એમ પણ થઈ શકે. પણ જેટલું ખુલ્લું થાય એટલું સારું. પછી મુમુક્ષુઓ બધા અંદરો અંદર યોગ્યતાવાન થાય તો એમ પણ કહે કે તમે તમારા મારી વાત હોય તો ખુલ્લી કરજો, હા હું નહીં હવળું લઉં, હું હવળું લઈશ. અને કદાચ એમાં મારો દોષ નહીં હોય તો હું એમ જ લઈશ કે ભાઈ કાંઈ વાંધો નહીં, એ એને સુધારવા માટે વાત કરે છે ને, પોતાને સુધાર કરવાના પ્રયોજનથી વાત કરે છે ને, એમાં હું હવળું નહીં લઉં. પણ એ તો ક્યારેક સરળ એ બધાય નહીં, સામે સામે હોય ત્યારે અસરળતા હોય તો પછી નવી મુશ્કેલીઓ ઊભી થાય. આપણે તો મુશ્કેલી ટાળવાની વાત છે, વધારવાની નથી. પણ ચર્ચાની હેરણ ઉપર તો આવવું જ પડશે, કારણ કે પોતે પોતાનું બધું બરાબર સમજી શકે એવી જો પરિસ્થિતિ હોત તો આટલો સમય ગાળ્યો ન હોત. પોતે પોતાની રીતે એકલા હાથે સુધાર નથી કરી શકતો એ વાત સાબિત થઈ ચૂકી છે. જે સમય ચાલ્યો ગયો, નીકળી ગયો આયુષ્યનો, એ બતાવે છે કે પોતે પોતાની મળે પોતાનો સુધાર કરી શકતો નથી. એટલે સામૂહિક સત્સંગની આજ્ઞા કરી છે જ્ઞાનીઓએ, એ સમજીને કરી છે. જ્ઞાનીઓ સત્સંગ કરવાની આજ્ઞા શું કરવા કરે? અને જો આપણે ચર્ચા નથી કરતા તો સત્સંગ નથી કરતા, અથવા આજ્ઞાને આપણે અનુસરણ કરતા નથી, એ વાત થઈ ગઈ. એવી રીતે પાત્રતા વધારવી, એવી રીતે પાત્રતા વધારવી. મુખ્ય પ્રયોજન તો આત્માર્થતાનું છે, બહુ સરસ વાત કરી છે. મુખ્ય પ્રયોજન તો આત્માર્થતાનું છે અને એને બરાબર વળગી રહેવું, મુમુક્ષુતાની ભૂમિકામાં પ્રયોજનની દ્રષ્ટિ બહુ તીક્ષ્ણ તીખી દ્રષ્ટિ રાખવી, એવી તીખી કે મારા પ્રયોજનની આડે આવે એને ધડાધડ ઉડાડો. અને એવી સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવી કે પ્રયોજન સૂક્ષ્મ રીતે પણ હાનિ પામે તો મને ખબર પડી જાય, અંધારામાં ન હાલવું. આ બે પ્રયોજનની દ્રષ્ટિને બે પાસા ચોખ્ખા હોય, પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ, એ મુમુક્ષુને પાત્રતાનો વિકાસ થયા વગર રહે નહીં, અને એ પાયમા વગર રહે નહીં, એ ગેરંટેડ વાત છે. એક તો પ્રયોજન કી પકડ રખના ઓર ઉસમે તિખાસ હોના મેને તેજી હોના, आप मैं कहता कि इसका प्रकृति बहुत तीखा है, गर्म है। गर्म को क्या बोलते हैं? तीखा मारो, बिल्कुल तीखा मानस है, जरा
तेज
है, ऐसे जरा पावरफुल जिसको बोलते हैं। और दूसरा, उसमें सूक्ष्मता होनी चाहिए, स्थूलता नहीं होनी चाहिए। सूक्ष्म रूप से भी हमारे प्रयोजन को हानि पहुंचे वो नहीं चले, ये भी दृष्टि चोखी होए, प्रयोजन में दृष्टि चोखी होए, ये काम साधे लिए एक जनो उपाय छे। पूर्णता नु लक्ष्य थया पछी ए दृष्टि साध्य थाय छे। निर्वाण दर्शन नी केड़ी माई वात दीधी छे, पूर्णताना लक्ष्य पछी ए साध्य थाय छे दृष्टि। अने पछी बराबर मुमुक्षु ने जेटली तिखास ने जेटली सूक्ष्मता एटलू ए काम साधे छे, आगळ वधे छे। પેલું પ્રકરણ ખાસ વાંચવાનું, પેલું બીજું બે વાંચો છે ત્યાં આપણે સત્સંગ ભવન માં તો છે ને આત્માર્થતાને ક્યાંય નુકસાન પહોંચે જો એ સૂક્ષ્મતા બતાવવા માટે વાત કરે છે આત્માર્થતાને ક્યાંય નુકસાન પહોંચે તેવા મર્યાદા રહિતના પરિણામ આત્માર્થીના હોય નહીં એવી સૂક્ષ્મતા એને આવી જાય ક્યાંય નુકસાન પહોંચે નહીં એ નહીં ચાલે મને બીજું બધું પોસાશે મારા પ્રયોજનનું નુકસાન મને
પોસાશે
એનું કામ થયા વગર વાતો એક માયાચારીના જૂઠું બોલવાના પરિણામથી લીધી છે અને બીજાને દુઃખ દેવાનું એ ત્રણ વાતને આઈડિયા નથી ત્રણ વાતને પ્રશ્નમાં મૂકી છે ત્રણ વાતને નથી આઈડિયા જોવા ઉત્તર કેવો સરસ આપ્યો છે બધાને કામ લાગે એને વાત છે બેનશ્રી મુક્ષુની ભૂમિકા ઘણી ચર્ચી છે વચનામૃતમાં પણ ઘણા બોલ આવ્યા છે અને એને લઈને ગુરુદેવે બેનશ્રીના વચનામૃતની વધારે પ્રશંસા કરી એનું કારણ કે મુમુક્ષુને કામ આવે એવી ચીજ એમાં આવી છે એટલે ગુરુદેવને વિશેષ ભાવ આવેલો ચર્ચા તો પાછળથી આ બધી પ્રગટ થઈ ઘણી સારી વાતો આમાં પણ આવી છે ખુલીને આવી છે પ્રશ્નોત્તર રૂપે ગ્રંથ કર્યો છે ને એટલે ખુલીને આવી છે સમજાવી રીતે મુમુક્ષુ જીવે આત્મકલ્યાણનું પ્રયોજન મુખ્ય રાખો અને એ મુખ્યતા સહિત પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ જેટલી હોય તેટલા પ્રમાણમાં પ્રયોજનની પકડ રહે છે પકડવામાં બે વાથા હોય છે ને આણસી હોય ચીપિયો હોય હે બે હાથ હોય છે ને આમાં બે છે શિક્ષણ તીક્ષ્ણતા ને સૂક્ષ્મતા પ્રયોજનની પકડના આ બે પાસા છે બે આઠા છે મુખ પકડ રહે છે અને પોતાને આત્માર્થતાના ને ક્યાંય નુકસાન પહોંચે તેવું મુમુક્ષુને પોસાતું નથી. આ પ્રકારે આત્રતા વર્ધમાન થાય છે અને પ્રયોજનની સિદ્ધિ અવશ્ય થાય જ છે.
Santa Jana.